એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણું ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે લગભગ શું કહેવાય 2000 વર્ષ પહેલાં લખાયું હતું.
ઘણું જૂનું.
હા, પણ આજે પણ એ નેતૃત્વ, રાજકારણ અને સંદેશાવ્યવહાર વિશે ઘણું બધું શીખવે છે.
બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ જુલિયસ સીઝરના ધ ગેલિક વોર્સ, એટલે કે ગોલ યુદ્ધો વિશે.
અચ્છા.
આ છે ને એ માત્ર યુદ્ધનો ઇતિહાસ નથી, પણ એમ કહી શકાય કે એક સેનાપતિએ પોતાની કારકિર્દી અને છવી ઘડવા માટે શબ્દોનો કેવી રીતે ઉપયોગ કર્યો એની એક અદ્ભુત કેસ સ્ટડી છે.
સાચી વાત.
આ પુસ્તક આપણને એ શીખવે છે કે ઇતિહાસ કેવી રીતે લખાય છે અને અગત્યનું શા માટે લખાય છે.
બરાબર. અને આ પુસ્તકનું વિશ્લેષણ કરતી વખતે એટલે બે મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે.
કઈ બે બાબતો?
એક તો સીઝરનો રોલ, મતલબ કે એમની ભૂમિકા ગૌલના યુદ્ધોમાં સેનાપતિ તરીકેની, અને બીજું એમનો ગોલ એટલે કે ધ્યેય.
એમનો ધ્યેય શું હતો?
રોમમાં પોતાની રાજકીય શક્તિ અને પ્રતિષ્ઠા વધારવી. આ બંને પાસા ખબર છે પુસ્તકના દરેક પાના પર દેખાય છે.
હા, રસપ્રદ. તો ચાલો શરૂઆત લેખકથી જ કરીએ. કોણ હતા આ ગાયસ જુલિયસ સીઝર જેમણે ઇતિહાસ પર આટલી ઊંડી છાપ છોડી છે?
ગાયસ જુલિયસ સીઝર એટલે એમનો સમય છે ઈસવીસન પૂર્વે 100 થી 44. રોમન ઇતિહાસના એક બહુ મોટા ગજાના વ્યક્તિત્વ હતા. એ કુશળ સેનાપતિ હતા, ચતુર રાજનેતા હતા અને સાથે સાથે નોંધપાત્ર લેખક પણ હતા.
અચ્છા.
તેઓ રોમના એક પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવતા હતા. જો કે એ સમયે એમનું કુટુંબ બહુ સમૃદ્ધ નહોતું ગણાતું, પણ ઉમરાવ તો ખરા.
ઓકે.
એમણે રોમની રાજકીય સીડી, જેને લેટિનમાં કર્સસ હોનોરમ કહેવાય છે,
એટલે કે સત્તા સુધી પહોંચવાનો માર્ગ,
હા બરાબર, એના પર બહુ ઝડપથી પ્રગતિ કરી, જુદા જુદા પદો સંભાળ્યા અને છેવટે ઈસવીસન પૂર્વે 59માં રોમના સર્વોચ્ચ પદ એટલે કે કોન્સલ ત્યાં સુધી પહોંચ્યા.
વાહ.
એમની શક્તિનું એક મોટું કારણ હતું પેલું પ્રથમ ટ્રાયમ્વરેટ.
હા, પોમ્પી અને પ્રાસેસ સાથેનું જોડાણ. નહીં,
બિલકુલ. એ બે શક્તિશાળી વ્યક્તિઓ સાથેનું એમનું રાજકીય જોડાણ. આ બધી પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે, કારણ કે ગોલના યુદ્ધો વખતે પણ એમનો એક પગ, એમ સમજો ને, હંમેશા રોમના રાજકારણમાં રહેતો હતો. અને આ પુસ્તક લખવા માટે સીઝરની સ્થિતિ શું કહેવાય, અનોખી હતી.
કઈ રીતે?
કારણ કે એ પોતે જ યુદ્ધના મેદાનમાં મુખ્ય સેનાપતિ હતા અને પછી એ જ અનુભવોને શબ્દોમાં ઉતારનાર લેખક પણ બન્યા.
એટલે ફર્સ્ટ હેન્ડ એકાઉન્ટ કહી શકાય.
હા, એનાથી એમના વર્ણનને એક પ્રત્યક્ષ અનુભવની એટલે કે ઓથેન્ટિસિટી મળે છે. પણ એ અધિકૃતતા એમના પોતાના રાજકીય અને વ્યક્તિગત ધ્યેયોથી પ્રભાવિત છે. મતલબ કે એ ખાલી ઘટનાઓ નહોતા વર્ણવી રહ્યા, પણ એક ચોક્કસ છબી ઊભી કરી રહ્યા હતા.
એટલે એમ કહી શકાય કે તેઓ માત્ર સેનાપતિ નહોતા, પણ પોતાના જ પીઆર મેનેજર પણ હતા.
ચોક્કસપણે. એ કુશળ વક્તા અને લેખક હતા. એમના સમકાલીન સિસેરો જેવા મહાન વક્તાએ પણ એમની પ્રશંસા કરી છે.
અચ્છા.
ધ ગેલિક વોર્સ લખવા પાછળ એમનો ઉદ્દેશ્ય ખાલી લશ્કરી સફળતાનો રેકોર્ડ રાખવાનો નહોતો. એનાથી વિશેષ રોમમાં બેઠેલા સેનેટરો અને સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો હતો.
શા માટે?
એ સાબિત કરવા માંગતા હતા કે તેઓ કેટલા સક્ષમ નેતા છે અને રોમ માટે કેટલા અનિવાર્ય છે.
સમજાયું. તો આ પુસ્તક ધ ગેલિક વોર્સ મૂળભૂત રીતે શું છે? શું એ માત્ર સીઝરના લશ્કરી અભિયાનોનો અહેવાલ છે?
જુઓ, ઉપરછલી રીતે જોઈએ તો હા. એનું લેટિન શીર્ષક છે કોમેન્ટારે ડે બેલો ગેલિકો, જેનો અર્થ થાય ગોલ યુદ્ધ પરની નોંધો અથવા અહેવાલો.
એટલે એકદમ ઓફિશિયલ જેવું લાગે નામ પરથી તો.
હા, આ શૈલી જ એવું સૂચવે છે કે જાણે આ એક સત્તાવાર, તથ્યો પર આધારિત અને નિષ્પક્ષ અહેવાલ છે. પુસ્તક ઈસુ પૂર્વે 58 થી 50 દરમિયાન સીઝરે ગોલમાં જે લશ્કરી અભિયાનો કર્યા.
ગોલ એટલે આધુનિક ફ્રાન્સ, બેલ્જિયમ વગેરે.
બરાબર. એનું વર્ષ દર વર્ષ વિગતવાર વર્ણન આપે છે.
પરંતુ આ નોંધો પાછળ એક ઊંડો હેતુ છુપાયેલો છે, ખરું ને?
બિલકુલ. આ પુસ્તક છે ને એ રાજકીય પ્રચારનું, જેને આપણે પ્રોપેગેન્ડા કહીએ, એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
કઈ રીતે?
જો સીઝર ગોલના ગવર્નર તરીકે કામ કરતા હતા. એમના ઘણા નિર્ણયો અને લશ્કરી કાર્યવાહીઓ એ ખરેખર તો એમની સત્તાની મર્યાદા બહાર હતા અથવા તો બહુ જ આક્રમક હતા.
ઓહ,
એટલે રોમમાં એમના વિરોધીઓ આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા હતા. તો આ પુસ્તક દ્વારા સીઝર રોમન સેનેટ અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
શું સમજાવવા?
કે ભાઈ, મેં જે પણ કર્યું એ રોમના હિતમાં હતું, રોમની સુરક્ષા માટે હતું, રોમના ગૌરવ માટે જરૂરી હતું.
એટલે પોતાની જાતને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ. તો પુસ્તકની મુખ્ય દલીલ શું હતી? સીઝર શું સાબિત કરવા માંગતા હતા?
સીઝરની મુખ્ય દલીલ એ હતી કે જુઓ, આ ગોલના આદિવાસીઓ છે ને, એ લોકો અસંસ્કારી છે, અસ્થિર છે અને રોમ માટે ખતરો છે. તેથી એમના પર વિજય મેળવવો એ રોમની સુરક્ષા માટે અનિવાર્ય હતો.
અચ્છા, આ પહેલો મુદ્દો.
બીજું, એમણે આ યુદ્ધોને રોમ માટે ગૌરવ અને અપાર સંપત્તિ લાવનારા ગણાવ્યા. અને સૌથી અગત્યનું, તેઓ સતત પોતાની જાતને એક અસાધારણ લશ્કરી પ્રતિભા તરીકે રજૂ કરતા રહ્યા.
જાણે મુશ્કેલીના સમયમાં તારણહાર.
હા, અને એક અનિવાર્ય નેતા. આ એમનો મુખ્ય રાજકીય ગોલ હતો, રોમમાં પોતાનું સ્થાન મજબૂત કરવું.
સમજાયો. આ પુસ્તક 8 ભાગમાં વહેંચાયેલું છે અને છેલ્લું પુસ્તક એમના અધિકારી ઓલ્સી હિર્ટિયસે લખ્યું છે. આખું વર્ણન ઘટનાક્રમ મુજબ આગળ વધે છે. ચાલો આપણે બધી વિગતોમાં તો નહીં જઈએ, પણ કેટલાક મુખ્ય અને નિર્ણાયક પ્રસંગો પર ધ્યાન આપીએ જે સીઝરની રણનીતિ અને તેમના રોલ અને ગોલને સ્પષ્ટ કરે. શરૂઆત કરીએ હેલ્વેટી જાતિના સ્થળાંતરથી. એ ઘટનાને સીઝરે કેવી રીતે રજૂ કરી?
હા, પુસ્તકની શરૂઆત જ આ હેલ્વેટી જાતિના સ્થળાંતરના પ્રસંગથી થાય છે. આ સ્વિસ આદિજાતિ હતી. એ પોતાના વતનથી પશ્ચિમ તરફ જવા માંગતી હતી
અને રોમન પ્રાંતમાંથી પસાર થવાની એમની યોજના હતી.
બરાબર. સીઝર આને રોમની સુરક્ષા પર તોળાતા મોટા ખતરા તરીકે રજૂ કરે છે. એ દલીલ કરે છે કે આટલી મોટી સંખ્યામાં યોદ્ધાઓનું રોમન પ્રદેશ પાસે આવવું એ જોખમી હતું.
એટલે આ બહાનું થયું.
એક રીતે કહી શકાય. આ બહાના હેઠળ એ ઝડપથી સૈન્ય ભેગું કરે છે, હેલ્વેટીને રોકે છે અને નિર્ણાયક રીતે હરાવી દે છે. અહીં સીઝર પોતાને રોમના રક્ષક તરીકે સ્થાપિત કરે છે. જ્યારે હકીકતમાં આ એમના ગોલમાં હસ્તક્ષેપ કરવાની અને પોતાની સત્તા વધારવાની શરૂઆત હતી. આ ઘટના સીઝરના પ્રચારની પેટર્ન સ્થાપિત કરે છે. હું રોમનું રક્ષણ કરી રહ્યો છું.
એટલે કે એક સંભવિત સમસ્યાને મોટા સંકટ તરીકે રજૂ કરીને પોતાના હસ્તક્ષેપને યોગ્ય ઠેરવ્યો. આ તો આજે પણ રાજકારણમાં જોવા મળે છે, ખરું ને?
બિલકુલ, પેટર્ન તો એ જ રહે છે ઘણીવાર.
આગળ વધીએ. રાઇન નદી પર પુલ બાંધવાની અને બ્રિટન પર આક્રમણ કરવાની ઘટનાઓ પણ ખૂબ જાણીતી છે. એનું શું મહત્વ હતું?
આ બંને ઘટનાઓ, જે ઈસવીસન પૂર્વે 55માં બની, એ સીઝરની ઇજનેરી ક્ષમતા તો બતાવે જ છે, પણ એનાથી વધુ એમની પ્રચાર કુશળતા દર્શાવે છે.
કઈ રીતે?
જર્મન આદિવાસીઓને પાઠ ભણાવવા અને રોમની શક્તિનું પ્રદર્શન કરવા સીઝરે માત્ર 10 દિવસમાં રાઇન નદી પર એક મજબૂત લાકડાનો પુલ બનાવ્યો.
10 દિવસમાં?
હા, 10 દિવસમાં. સેનાને પાર ઉતારી, થોડો સમય જર્મનીમાં વિતાવ્યો અને પાછા આવીને પુલ તોડી નાખ્યો. હવે આ લશ્કરી રીતે કેટલું જરૂરી હતું એ તો ચર્ચાનો વિષય છે, પણ રોમમાં એના સમાચારની અસર જબરદસ્ત હતી. એ સીઝરની ડિગ્નિટાસ, એટલે કે પ્રતિષ્ઠા અને ગૌરવ વધારનારું પગલું હતું.
અને બ્રિટન પરનું આક્રમણ?
તે જ વર્ષે બ્રિટન પરનું પ્રથમ આક્રમણ પણ લગભગ એવું જ હતું. રોમનો માટે બ્રિટન એટલે એક રહસ્યમય દૂરનો ટાપુ. સીઝર ત્યાં ગયા, થોડી લડાઈઓ લડી અને પાછા ફર્યા.
કોઈ મોટો ફાયદો થયો?
ભલે તાત્કાલિક કોઈ મોટો વ્યૂહાત્મક ફાયદો ન થયો હોય, પણ રોમન ગરુડને અજાણ્યા કિનારા પર લઈ જનાર સેનાપતિ તરીકે સીઝરની ખ્યાતિ ખૂબ વધી ગઈ. આ બતાવે છે કે સીઝર માટે યુદ્ધભૂમિ જેટલું જ મહત્વનું યુદ્ધ રોમમાં લોકોના મનમાં લડવાનું હતું, પોતાનો ગોલ સાધવાનો હતો.
બરાબર. અને પછી આવે છે ગોલનો મહાન બળવો અને એલેસિયાનો ઘેરો. આ તો જાણે પુસ્તકનો ક્લાઇમેક્સ છે. અહીં સીઝરનો રોલ અને ગોલ કેવી રીતે દેખાય છે?
હા, ઈસવીસન પૂર્વે 52માં વર્સિંગેટોરિક્સ નામના એક પ્રભાવશાળી આર્વરની સરદારના નેતૃત્વ હેઠળ ગોલની મોટાભાગની આદિજાતિઓ એક થઈ ગઈ
અને રોમન શાસન સામે બળવો કર્યો.
બરાબર. આ સીઝર માટે સૌથી મોટો પડકાર હતો. વર્સિંગેટોરિક્સ પોતે કુશળ નેતા હતો અને એણે શરૂઆતમાં સીઝરને પરેશાન પણ કર્યા, પણ અંતે સીઝરે વર્સિંગેટોરિક્સ અને એની વિશાળ સેનાને એલેસિયા નામના પહાડી કિલ્લામાં ઘેરી લીધી.
પછી શું થયું?
જ્યારે વર્સિંગેટોરિક્સને મદદ કરવા બહારથી બીજી મોટી ગોલ સેના આવી ત્યારે સીઝરે એક અદ્ભુત અને શું કહેવાય અભૂતપૂર્વ પગલું ભર્યું. એણે બેવડી કિલ્લેબંધી કરાવી.
બેવડી કિલ્લેબંધી?
હા, એક દિવાલ અંદરના દુશ્મન એટલે કે વર્સિંગેટોરિક્સને રોકવા માટે અને બીજી દિવાલ બહારથી આવતા દુશ્મનોને રોકવા માટે.
ઓહો, આ તો ગજબ કહેવાય.
આ રોમન ઇજનેરી શિસ્ત અને સીઝરના નેતૃત્વનું શિખર હતું. અંતે ભૂખમરા અને હારને કારણે વર્સિંગેટોરિક્સે શરણાગતિ સ્વીકારી. સીઝર આ ઘટનાનું વર્ણન એવી રીતે કરે છે કે એની લશ્કરી પ્રતિભા અને નિર્ણાયકતા પર જ ધ્યાન જાય.
ભલે પછી એ વિજય ક્રૂરતાથી મળ્યો હોય.
હા, જોકે આ વિજય ખૂબ જ ક્રૂરતા અને રક્તપાત પછી મળ્યો હતો. વર્સિંગેટોરિક્સની શરણાગતિ એ સીઝરના ગોલ વિજયનું પ્રતીક બની ગયું, જેણે રોમમાં તેના ગોલ એની મહત્વાકાંક્ષાને ખૂબ મદદ કરી.
આ મુખ્ય ઘટનાઓ પરથી જ પુસ્તકના મુખ્ય વિષયો અને સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો અને સૌથી મહત્વનો વિષય તો એ જ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, પ્રચાર અને કથા પર નિયંત્રણ.
હા, બિલકુલ. સીઝર સતત પોતાના કાર્યોને રક્ષણાત્મક, અનિવાર્ય અને રોમના હિતમાં ગણાવે છે. એ ગોલ લોકોને અસ્થિર, અવિશ્વસનીય અને આક્રમક તરીકે ચિત્રે છે. આને નેરેટિવ વોરફેર કહી શકાય, વાર્તા પર કાબૂ મેળવીને યુદ્ધ જીતવું.
અને આ તો આજે પણ એટલું જ પ્રસ્તુત છે. રાજકીય નેતાઓ હોય કે કોર્પોરેશનો, બધા પોતાની છબી ઘડવા અને કાર્યોને યોગ્ય ઠેરવવા આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે.
સાચી વાત. વિય વિશે છે રોમન લશ્કરી અને ઇજનેરી શ્રેષ્ઠતા. શિસ્તબદ્ધ સૈનિકો, ઉત્તમ સાધનો અને એલેસિયા જેવી અદ્ભુત ઇજનેરી સિદ્ધિઓ.
આ બતાવે છે કે ટેકનોલોજી અને સંગઠન શક્તિ કેટલી મહત્વની છે. શું આજના સંદર્ભમાં પણ આ એટલું જ સાચું નથી?
ચોક્કસ. સંગઠન, તાલીમ અને ટેકનોલોજીનો સુમેળ કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી છે. સીઝરની સેના એનું ઉત્તમ ઉદાહરણ છે. ત્રીજો વિષય છે નેતૃત્વ. સીઝર પોતાની જાતને એવા નેતા તરીકે રજૂ કરે છે જે સૈનિકો સાથે ખભે ખભો મિલાવીને લડે છે, મુશ્કેલીમાં આગળ આવે છે અને એમની વફાદારી જીતે છે.
સાબિસ નદીના યુદ્ધમાં કે એલએલસીયામાં એની ભૂમિકા આ જ દર્શાવે છે.
એટલે એક પ્રકારનું લીડરશિપ પરફોર્મન્સ.
હા, નેતૃત્વનું પ્રદર્શન એ પણ એની છબી ઘડતરનો ભાગ હતો.
એક વિવાદાસ્પદ વિષય પણ છે સભ્યતા વિરુદ્ધ બર્બરતા. સીઝર રોમન સંસ્કૃતિને શ્રેષ્ઠ અને ગોલ જર્મન સંસ્કૃતિને અસંસ્કારી ગણાવે છે.
એમના રિવાજોનું વર્ણન કરીને, જેમ કે પેલો માનવ બલિદાનનો ઉલ્લેખ, એ રોમન શાસનને સભ્ય બનાવનારું કાર્ય ગણાવે છે. આ આપણને સંસ્થાનવાદ અને સાંસ્કૃતિક સંઘર્ષના ઇતિહાસ પર વિચારવા પ્રેરે છે.
બરાબર. અને છેલ્લો મહત્વનો મુદ્દો છે ગુપ્ત માહિતી અને અનુકૂલન ક્ષમતા. સીઝર હંમેશા દુશ્મનની હિલચાલ અને ઈરાદાઓ વિશે માહિતી મેળવવા પ્રયત્નશીલ રહે છે અને એ પરિસ્થિતિ મુજબ પોતાની રણનીતિ બદલવામાં માહેર છે.
જેમ કે પેલું વેનેટી સામે નૌકાયુદ્ધને તૈયારી.
હા, કે પછી એલેશિયામાં બેવડી કિલ્લેબંધી. આ લવચિકતા એની સફળતાનું મુખ્ય કારણ હતું.
આ પુસ્તકમાંથી કેટલાક એવા વિચારો ઉભરી આવે છે જે સીઝરના મનોબળ અને કાર્યશૈલીને સ્પષ્ટ કરે છે. ભલે તે સીધા અવતરણો ન હોય, પણ તેના વિચાર બીજ સમાન છે. પહેલું તો એ પ્રખ્યાત શરૂઆતનું વાક્ય.
આખું ગોલ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ગાલિયા એસ્ટ ઓમનિસ દિવિઝા ઇન પાર્સ થ્રેસ. આ વાક્ય ખબર છે, ખાલી ભૌગોલિક વર્ણન નથી.
તો શું છે
એ? સીઝરના વિશ્લેષણાત્મક અભિગમ અને પ્રદેશ પરના તેના બૌદ્ધિક નિયંત્રણને દર્શાવે છે. એ જાણે કહી રહ્યો છે, હું આ ભૂમિને સંપૂર્ણપણે સમજું છું અને તેથી જેના પર શાસન કરવા યોગ્ય છું.
અને પેલો પ્રખ્યાત નારો જે સીઝર સાથે જોડાયેલો છે, ભલે આ પુસ્તકનો ન હોય, પણ તેની ભાવના અહીં ચોક્કસ દેખાય છે. હું આવ્યો, મેં જોયું, મેં જીત્યું. વેની વિડી વિચી.
હા, બિલકુલ. આ વાક્ય સીઝરની બતિ, નિર્ણાયકતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ જ ગુણો તે ધ ગેલિક વોર્સમાં સતત પોતાની જાત માટે દર્શાવે છે. એ ઝડપી કાર્યવાહીમાં માનતો હતો.
પુસ્તકમાં એક વિચાર વારંવાર આવે છે કે લાંબી અનિશ્ચિતતા કરતાં એક જ વાર નિર્ણાયક અને કદાચ કઠોર પગલું લેવું વધુ સારું છે. આ તેની ઝડપી અને ઘણીવાર નિર્દય લશ્કરી કાર્યવાહીને યોગ્ય ઠરાવે છે, નહીં?
હા, એવું જ લાગે છે. અને પેલો રાઇન નદી પર પુલ બાંધવા પાછળનો તર્ક તે ડિગ્નિટાસ એટલે કે પ્રતિષ્ઠા અને સન્માન માટે હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એના માટે લશ્કરી કાર્યવાહી ખાલી યુદ્ધ જીતવા માટે નહોતી,
પણ રોમમાં પોતાની રાજકીય છવી ચમકાવવા માટે પણ હતી.
બરાબર, આ તેના ગોલ તરફ ઇશારો કરે છે.
છેલ્લે એક સૂક્ષ્મ અવલોકન જે પુસ્તકમાં જોવા મળે છે. યુદ્ધમાં મોટી ઘટનાઓ ઘણીવાર નાના કારણોનું પરિણામ હોય છે. આ શું દર્શાવે છે?
આ દર્શાવે છે કે સફળ નેતૃત્વ માટે નાની વિગતો પર ધ્યાન આપવું અને સતર્ક રહેવું કેટલું જરૂરી છે. કશું જ નાનું નથી હોતું.
તો આ બધી ચર્ચા પરથી આપણે આજના જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ? નેતૃત્વ અને સંચાલન માટે શું શીખવા જેવું છે?
મને લાગે છે ઘણું શીખવા જેવું છે. સીઝરનું ઉદાહરણ બતાવે છે કે કટોકટીના સમયે નેતાની હાજરી કેટલી મહત્વની છે. આગળ રહીને નેતૃત્વ કરવું, ટીમ સાથે જોડાવું, એમની વફાદારી જીતવી, આ ગુણો આજે પણ કોઈપણ સંસ્થાના વડા માટે પ્રસ્તુત છે.
પણ એમાં પેલી વાત પણ છે ને કે આ પ્રદર્શન કેટલું વાસ્તવિક હતું અને કેટલું ગણતરીપૂર્વકનું.
હા, એ પણ વિચારવા જેવું છે. સીઝરની જેમ ક્યારેક નેતાઓએ પોતાની ભૂમિકા ભજવવી પડે છે.
બીજો મોટો બોધપાઠ મને લાગે છે વ્યૂહાત્મક સંચાર અને પેલું પીઆરનો છે.
ચોક્કસ.
સીઝરે જે રીતે પોતાની વાર્તા રજૂ કરી, પોતાના કાર્યોને સાનુકૂળ પ્રકાશમાં મૂક્યા, તે નેરેટિવ કંટ્રોલનું ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ રાજકારણ હોય કે વ્યવસાય, પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવી અને પ્રતિષ્ઠાનું સંચાલન કરવું અત્યંત મહત્વનું છે.
ત્રીજું, રણનીતિ અને અનુકૂલન ક્ષમતા. દુનિયા સતત બદલાતી રહે છે. સીઝરની જેમ પરિસ્થિતિનો તાગ મેળવવો, માહિતી એકઠી કરવી અને જરૂર પડીએ પોતાની યોજનાઓ અને અભિગમ બદલવાની ક્ષમતા સફળતા માટે અનિવાર્ય છે. એલિસિયાનું ઉદાહરણ આ જ શીખવે છે. રિજિડ રહેવાથી ન ચાલે.
અને છેલ્લે, આ પુસ્તક આપણને શક્તિ અને કથા એટલે કે નેરેટિવ વચ્ચેના ગાઢ સંબંધ વિશે વિચારવા પ્રેરે છે. ઇતિહાસ હોય કે વર્તમાન, જે વાર્તા પર નિયંત્રણ ધરાવે છે તે ઘણીવાર પરિસ્થિતિ પર પણ નિયંત્રણ ધરાવે છે.
સાચી વાત.
એટલે કોઈપણ માહિતી કે વાર્તાને સ્વીકારતા પહેલાં એ પૂછવું જરૂરી છે કે આ કોણ કહી રહ્યું છે અને શા માટે કહી રહ્યું છે, એમનો રોલ અને ગોલ શું છે.
બરાબર. આટલી ચર્ચા પછી મારા માટે સૌથી પ્રભાવશાળી બાબત એ છે કે સીઝરે કેવી કુશળતાથી લશ્કરી વાસ્તવિકતા અને રાજકીય મહત્વાકાંક્ષાને એટલે કે એના રોલ અને ગોલને એક લેખિત કૃતિમાં વણી લીધા. એની શૈલી ભલે સરળ અને સીધી લાગે, પણ એની પાછળનો ઉદ્દેશ્ય ખૂબ જ ઊંડો અને ગણતરીપૂર્વકનો છે. એ ખરેખર શબ્દોનો માસ્ટર હતો.
મારા માટે આ પુસ્તક એ યાદ અપાવે છે કે નેતૃત્વ અને પ્રભાવ પાડવાની કળા કેટલી જટિલ હોઈ શકે છે. સીઝર એક જ સમયે મહાન સેનાપતિ હતો, ક્રૂર વિજેતા હતો, ચતુર રાજકારણી હતો અને કુશળ લેખક પણ હતો. આ બધી ભૂમિકાઓનું મિશ્રણ અને તેના કાર્યો પાછળના રોલ અને ગોલને સમજવાનો પ્રયાસ કરવો એ જ આ પુસ્તકને આજે પણ આટલો રસપ્રદ બનાવે છે.
સાચી વાત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.